તારીખ 9/2/1990 શ્રીમદ રાજચંદ્ર પત્રાંક 422-425 ઉપર પૂજ્યભાઈ શ્રી શેઠીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 139.
શ્રીમદ રાજચંદ્ર ગ્રંથ પત્રાંક 422 ચાલે છે. વર્તમાન કાળ દુષ્મ કાળ છે, એના કારણો અને આ કાળમાં જીવના જે પ્રકારના પરિણામો છે જેને લઈને જીવ માર્ગ સાધી શકતો નથી, માર્ગે ચડી જાય છે, એના ત્રણ પ્રકાર લીધા. મુક્ષુ જીવે પોતાને જે પ્રકાર લાગવું પડે તેની શોધ કરવાનો, તેની તપાસ અંતરમાં તપાસ કરવાનો આ વિષય છે. બીજા સંપ્રદાયના જીવો શું કરે છે ને શું નથી કરતા એ તો જાણવાનો વિષય એટલા માટે છે કે પોતે કાંઈ એવા માર્ગે ચડી ન જાય, એટલા પૂરતો એ જાણવાનો વિષય છે. પોતાની જાતને તારવવા માટે એનું જ્ઞાન કરવું અને પોતામાં જે પ્રકારની ક્ષતિ હોય, ખામી હોય, એનું લક્ષ્ય કરવું, એ રીતે આ દુષ્મપણું લખ્યું છે. આ દુષ્મપણું લખ્યું છે તે જીવને પુરુષાર્થ રહિત કરવા અર્થે લખ્યું નથી. કાળની દુષ્મતા ઘણી છે એમ કરીને જીવના પુરુષાર્થનો ઉત્સાહ ઘટી જાય એ પ્રકારે એને ન સમજવું, એ પ્રકારે એને ગ્રહણ ન કરવું. પણ પુરુષાર્થ જાગૃતિ અર્થે લખ્યું છે, વિશેષ ઉત્સાહથી વિશેષ કાળજીથી પોતે પોતાના કાર્યને સાધે એટલા માટે આ વાત દર્શાવી છે, નિરુત્સાહી થવા માટે દર્શાવી નથી. અનુકૂળ સંયોગમાં તો જીવને કાંઈક ઓછી જાગૃતિ હોય તો પણ વખતે હાનિ ન થાય, પણ જ્યાં આવા પ્રતિકૂળ યોગ વર્તતા હોય ત્યાં અવશ્ય મુમુક્ષુ જીવે વધારે જાગૃત રહેવું જોઈએ. શું કહે છે, મહાવિદ્યા આદિ ક્ષેત્ર છે ત્યાં ધર્મને અનુકૂળ સંયોગો છે. અનુકૂળ સંયોગો એટલે તંદુરસ્તી હોવી કે બીજી પ્રતિકૂળતાઓ સંયોગની ન હોવી, પુણ્યનો ઉદય હોવો, એને અનુકૂળ સંયોગ અહીંયા નથી કહેતા. પણ જ્યાં તીર્થંકરો વિચરતા હોય, અનેક ધર્માત્માઓ હોય, ભાવલિંગી સંતો વિચરતા હોય, એવા પ્રકારનો અનુકૂળ સંયોગ હોય તો જીવને કાંઈક ઓછી જાગૃતિ હોય તો પણ એટલી હાનિ ન થાય, કેમ કે અવળે રસ્તે ચડી જવાના નિમિત્તો ઓછા છે એટલે એટલી હાનિ ન થાય. પણ જ્યાં આવા પ્રતિકૂળ યોગ વર્તતા હોય એટલે ઉન્માર્ગે ચડી જવાની ઘણી સંભાવના હોય એવા પ્રકારના સંયોગો હોય ત્યારે જીવને અવશ્ય મુમુક્ષુ જીવે વિશેષ જાગૃત રહેવું યોગ્ય છે. એટલે અહીંયા કાળજી લેવાની જરૂર છે. દુષ્મ કાળ છે એમ કહીને એટલું કહ્યું કે અત્યારે ધર્મના રસ્તે આગળ વધતા બહુ ચોકસાઈ કરવી, ખૂબ જ કાળજી રાખવી, એકદમ ચોકસાઈથી ચાલવું, ઘણી કાળજીથી ચાલવું, એમને એમ ચાલ્યું જવું નહીં, કે જેથી તથારૂપ પરાભવ ન થાય. પરાભવ એટલે પાછું પડવું, પોતાને પાછા પડવાનું થાય, પરિણતિમાં પોતાને નુકસાન થાય એવું કારણ ન થાય, એ પ્રકાર ન ઉપજે. અને તેવા કોઈ પ્રવાહમાં ન તણાઈ જવાય. શું છે, પ્રવાહની અંદર તણાઈ જાય છે, જે મુખ્યપણે ઘણા લોકો કરતા હોય એવું પોતે કરવા લાગી જાય, એને પ્રવાહમાં તણાયો એમ કહે છે જીવને. આ તો ઘણા કરે છે, બધા કરે છે, આ તો આવું બધા કર્યા કરે છે. આપણે પણ બધાની સાથે જોડાવવું જોઈએ. એમ પ્રવાહમાં તણાવવાની જરૂર નથી. પ્રવાહથી જુદા પડીને પણ સન્માર્ગે, સત્ય માર્ગે જવાની જરૂર છે. હા, એવી બધી એ જ પરિસ્થિતિ હોય છે ને. એટલે તેવા કોઈ પ્રવાહમાં ન તણાઈ જવાય તેની જાગૃતિ રાખવી. વર્તમાનકાળ દુષ્મ કયો છે છતાં તેને વિશે અનંત ભવને છેદી માત્ર એક ભવ બાકી રહે એવું એકાવતારી પણ પ્રાપ્ત થાય એવું પણ છે. એટલે અહીંયા એમણે સિદ્ધાંત સ્પષ્ટપણે સ્વીકાર્યો છે કે આ કાળમાં અત્યારે અહીંયા જન્મેલા અહીંથી સીધા મોક્ષે જતા નથી. એ આગમનો સિદ્ધાંત છે. આગળ પોતે એનો નકાર કર્યો છે, એ તો પોતાના જોરમાં નકાર કર્યો છે. ત્યાં જે નકાર કર્યો છે કે આગમમાં આવું લખ્યું છે એ મર્યાદિત વાત છે, તો અપેક્ષિત વાત છે. તો વાત તો બરાબર છે કે એ વાત અપેક્ષા કેટલી રાખે છે કે આ કાળે આ ક્ષેત્રે જન્મેલાનો અહીંથી સીધો મોક્ષ નથી એમ. આ કાળે બીજા ક્ષેત્રે જન્મેલા અથવા બીજા કાળે જન્મેલા અને આ ક્ષેત્રે હોય તો પણ એને મોક્ષ જવામાં પ્રતિબંધ નથી, એવી મર્યાદા છે એ વખતે ત્યાં એમને રાખવી છે. એ મર્યાદાને મુખ્ય કરે છે અને અત્યારે મોક્ષ નથી એને ગૌણ કરે છે. હવે એમ સ્પષ્ટ કહે છે કે કાળ ઘણો દુષ્મ છે, ઘણો દુષ્મ કાળ છે, ઘણા વિચિત્ર ચિત્ર વિચિત્ર પ્રકારના પરિણામ ધરાવનારા જીવોનો સમૂહ બહુ મોટો છે. તેથી કરીને મુમુક્ષુ જીવે અત્યંત જાગૃતિ રાખવી યોગ્ય છે, એટલી ભલામણ છે, અહીંયા સૂચના છે. તો પણ એવું નથી, અત્યારે પણ એકાવતારે પણ થઈ જાય એટલો પુરુષાર્થ જીવ બરાબર કરી શકે છે. અને એટલો પુરુષાર્થ કરે તો પણ એને ઘણું કર્યું છે. અહીંયા આવીને આવા કાળમાં જે એણે પુરુષાર્થનું કાર્ય કર્યું છે એ ઘણું કર્યું છે એમ સમજવું રહે છે. નહીં, એવું કાંઈ નથી, એ ચેતવા માટે છે. કોઈનો સંગ કરતા, કોઈનો ધર્મ નિમિત્તે પ્રસંગ પડતા પોતે ઉન્માર્ગે ન ચડી જવાય, આમાં હા ભેળવી ન દે, જાગ્રત રહીને સત્ય હોય એને જ માત્ર સ્વીકારે, એટલા માટે એને ચેતવણી આપી છે. પણ આ કાળમાં પણ અનંત ભવને છેદીને એક જ ભવ બાકી રહે, અનંત ભવને ખલાસ કરીને માત્ર એક ભવ બાકી રહે એવું એકાવતારી પણ પ્રાપ્ત થાય એવું અહીંયા સંભવિત છે. માટે વિચારવાન જીવે તે લક્ષ્ય રાખી ઉપર કયા તેવા પ્રવાહોમાં ન પડતા યથાશક્તિ વૈરાગ્ય આદિ અવશ્ય આરાધી સદગુરુનો યોગ પ્રાપ્ત કરી કષાયાદી દોષ છેદ કરવાવાળો એવો અને અજ્ઞાન રહિતથી રહિત થવાનો સત્ય માર્ગ પ્રાપ્ત કરવો. કેટલી સરસ વાત કરી છે સ્પષ્ટપણે. માટે વિચારવાન જીવે એટલે કે પોતાના હિતનો જેને વિચાર છે, વિચારવાન એટલે પોતાનું આત્મકલ્યાણ, જેને એકમાત્ર આ ભાવમાં હવે બીજું કરવું નથી, માત્ર પોતાનું કલ્યાણ જ સાધવું છે એવા જીવે એ લક્ષ્ય રાખીને, પોતાના ધ્યેયનો લક્ષ્ય રાખીને ઉપર કયા તેવા પ્રવાહમાં ન પડતા એટલે કે શુષ્ક ક્રિયા પ્રધાનપણામાં અથવા તો એના નિષેધપણામાં, ક્રિયાના નિષેધમાં, કાં ક્રિયામાં લાગી જાય કાં ક્રિયામાં નિષેધમાં લાગી જાય, અને કા પોતાની કલ્પના એ અધ્યાત્મ ગ્રંથોની વાંચના આદિ કરીને કલ્પના એ ચડી જાય. એવા કોઈ પ્રવાહમાં પોતે ન પડતા અથવા એવા સમૂહમાં આરે પડી જાય અને એવા જ પ્રવાહમાં ચાલુ થઈ જાય છે. એવું કઈ નથી, એ તો જ્યાં અપરાધ થાય એ તો સ્વયંથી થાય છે, પણ જીવની નિમિત્તાધીન વૃત્તિ છે અને ધર્મના કારણથી ધર્મના નિમિત્તે પોતે સંગ કરવા ચાહે છે ત્યારે એને કેટલી જાગૃતિ રાખવી એટલું સ્પષ્ટ કર્યું છે. આવા પ્રકારમાં સાવધાન રહેજો, આવા પ્રકારમાં સાવધાન રહેજો, આવા પ્રકારમાં સાવધાન રહેજો. આ બધા સાવધાનીના પ્રકાર છે. કોઈ ક્રિયાકાંડમાં પડતા સાવધાન રહેજો, કોઈ ક્રિયાકાંડના નિષેધ કરતા હોય તો એમાં આ પ્રકારે સાવધાન રહેજો, કોઈ અધ્યાત્મ ગ્રંથોની વાતો ચાલતી હોય ત્યાં પણ આવા પ્રકારમાં સાવધાન રહેજો. એ બધી વાતો લઈ લીધી છે કે પોતે કોઈ પ્રવાહની અંદર એમને એમ ખેંચાઈ ન જાય, પણ યથાશક્તિ વૈરાગ્ય એટલે નિરસપણો પોતાના ઉદયમાં નિરસપણો એને મુમુક્ષુની ભૂમિકાનો વૈરાગ્ય કહ્યો છે. જે વૈરાગ્ય મુનિદશામાં હોય એ વૈરાગ્ય તો કંઈ મુમુક્ષુ દશામાં સંભવિત નથી. ભલે કોઈ ત્યાગ કરી શકે છે, ઉપરના ગુણસ્થાનની પરિસ્થિતિનો ત્યાગ કરી શકે છે, પણ વૈરાગ્ય તો રાગથી વિરક્ત થવું એનું નામ છે. વિરક્ત તો ચોથા ગુણસ્થાને થાય છે, એ પહેલાં રસ ઉડે છે પોતાનો, એ પહેલાં રાગ રસ રાગની રુચિ એ મળી પડે છે. એ હું પોતાની શક્તિ અનુસાર અવશ્ય આરાધીને સદગુરુનો યોગ પ્રાપ્ત કરી જ્ઞાની પુરુષના સમાગમમાં રહેવું, એનો યોગ પ્રાપ્ત કરો એટલે જ્ઞાની પુરુષ પાસેથી જ્ઞાન પ્રાપ્તિ થાય, એમના બહુમાન સહિત એ યોગને આરાધવો અને પોતાના દોષને કષાયાદિ દોષને અવગુણાદિ પોતાના દોષને છેદ કરવાવાળો અને અજ્ઞાનને મિથ્યાથી રહિત થવાનો સત્ય માર્ગ પ્રાપ્ત કરવો. આખી એક લીટીમાં નિમિત્ત ઉપાદાન બધી વાત લઈ લીધી છે. મુમુક્ષુ જીવમાં સમાધિ કયા તે ગુણો અવશ્ય સંભવે છે. મુમુક્ષુ જીવમાં સમ આદિ સમાને પણ સમ આદિ કયા તે ગુણો સમ સંવેગ નિર્ભેદ આસ્થા અનુકંપા એ જે કયા એ ગુણો અવશ્ય સંભવે છે. એટલે કે એનો કષાયર સંબંધ હોય, એને ઉદયની અંદર નિરસતા હોય, પોતાનું આત્મકલ્યાણ કરવાનો તીવ્ર ભાવ હોય એ વગેરે એ અવશ્ય સંભવે છે. તે ગુણો વિના મુમુક્ષુતા ન કહી શકાય. એવું જો ન હોય તો પછી મુમુક્ષુતા નામ માત્ર રહે છે કે મુમુક્ષુતા ખરેખર કહેવાય ને. ઉદયમાં તો એમ જ પ્રવર્તે, ઉદયની અંદર તો નિરસ થાય નહીં, એમાં તો બરાબર રસ આવે. આત્મકલ્યાણની ભાવના પણ ઉપર ઉપરની રહ્યા કરે તો એને તો આગળ વધવાનો કોઈ પ્રશ્ન રહેતો નથી. જે જ્ઞાનીના અંગ છે સમસંવેગ નિર્વેદ આસ્થાને અનુકંપા એ મુમુક્ષુઓને મુમુક્ષુની ભૂમિકામાં શરૂ થઈ જવા જોઈએ, એનો પ્રારંભ થઈ જવો જોઈએ. નિત્ય તેવો પરિચય રાખતા તે વાત શ્રવણ કરતા એવા ગ્રંથો એવો યોગ એવો સમાગમ એવા જ મુમુક્ષુઓનો સમાગમ કે જેને સમસંવેગ નિર્વેદ વગેરે હોય એવા જ મુમુક્ષુઓનો સમાગમ એનો જ પરિચય એવા જ ગ્રંથો એવી ચર્ચા એ જ પ્રકારનું વાતાવરણ એવો પરિચય રાખતા તે વાત શ્રવણ કરતા તે વાતને વિચારતા અને ફરી ફરીને પુરુષાર્થ કરતા, એમ માત્ર સાંભળવું વાંચવું વિચારવું એટલું નહીં પણ તેમાં ફરી ફરીને પ્રયત્ન કરતા, પુરુષાર્થ કરતા. એ પ્રયોગ પુરુષાર્થ એક સાથે છે, અવિનાભાવે છે. ફરી ફરીને પુરુષાર્થ કરતા તે મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે. આ રીતે મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે કે આ સમસંવેગ નિર્વૈદાસ્થાને અનુકંપાના જે બોલ કયા એને અનુસરવા જતા મુમુક્ષુતા ઉત્પન્ન થાય છે. અને એ જ પ્રકારની વિચારણા, એ જ પ્રકારનો પ્રયત્ન, એ જ પ્રકારનું શ્રવણ એ વગેરે હોય તો મુમુક્ષુતા હોય. તે મુમુક્ષુતા ઉત્પન્ન થયે જીવને પરમાર્થ માર્ગ અવશ્ય સમજાય છે. પરમાર્થ માર્ગ કહો કે અંતર્મુખ થવાની વિધિ કહો કે એને ત્યારે સમજાય છે. મુમુક્ષુતામાં આવ્યા વિના એને પરમાર્થ માર્ગ સમજાય એવું બનતું નથી. શું અથવા સ્વરૂપ નિર્ણય કરવો હોય તો પણ મુમુક્ષુતામાં આવ્યા હોય એને એ નિર્ણય સંભવિત છે. સીધી રીતે કહીએ તો દર્શન મોહનો અનુભાગ ઘટે છે ત્યારે એને પરમાર્થ માર્ગ સમજાય છે. તીવ્ર દર્શન મોહના આવેશમાં વર્તતો હોય પછી ભલે બીજી ક્રિયાઓ શાસ્ત્ર વાંચન કરતો હોય પણ તીવ્ર દર્શન મોહના આવેશમાં વર્તતો હોય એને પરમાર્થ માર્ગ સમજાતો પણ નથી તો એ આદરે અનુભવ ગોચર કરે તો પ્રશ્ન રહેતો નથી. એ રીતે મુમુક્ષુતા ઉપર સરવાળે વાત લીધી. સિદ્ધ દર્શનમોહ સાથે છે કેમ કે એ થતાં દર્શનમોહનો અભાવ છે અને મુમુક્ષુ એને અનુસરતા દર્શનમોહ મંદ પડે છે ત્યારે એને પરમાર્થ માર્ગ સમજાય છે. અવશ્ય સમજાય, પછી ન સમજાય એમ નથી. નથી સમજાતો એ એમ સૂચવે છે કે હજી પોતે દર્શનમોહમાં તીવ્રપણે વર્તે છે. નહીંતર અવશ્ય સમજાય જ, ન સમજાય એવું બને એમ છે. એને અવશ્ય શબ્દ વાપર્યો છે. મુમુક્ષુતા ઉત્પન્ન થયે જીવને પરમાર્થ માર્ગ અવશ્ય સમજાય છે. ચોક્કસ સમજાય, ન સમજાય એવું બને. ન સમજાય તો સમજવું કે ભલે દેવગુરુ શાસ્ત્ર વગેરે સાચા છે, ભલે મુમુક્ષુતાને યોગ્ય બીજી ક્રિયાઓ પણ કરવામાં આવે છે, સત્શાસ્ત્ર આદિનું વાંચન વગેરે, છતાં દર્શન મોહ તીવ્ર છે એમ જરૂર સમજવું જોઈએ. નહીંતર સમજાય જ, ન સમજાય એવું બને નહીં. અને સમજાય એનું નામ મુમુક્ષુતા છે, ત્યારે મુમુક્ષુતા આવી છે, નહીંતર નામ માત્ર મુમુક્ષુપણું છે. હા, બહુ સરસ વાત છે, મુખ્ય વાત છે. પાંચમાં તો બધી વાત આવી જાય છે, ખરેખર મુમુક્ષુને યોગ્ય ભૂમિકામાં બધી વાત આવી જાય છે. ચારસો ને ત્રેવીસ કુંવરજી મગનલાલ કલ્લોલ વાળા ભાઈ ઉપરનો ટૂંકો પત્ર છે. ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ એ જીવને માર્ગના વિચારમાં સ્થિત કરાવે છે. શું કહે છે? પોતે અન્ય કાર્યમાં સાવધાન થઈને લાગી જાય છે, ઉદયના કાર્યોમાં પોતે જોડાઈ જાય છે તન્મય થઈને, એ પ્રમાદ છે જીવને. ત્યાં એને પહેલો ક્ષોભ થવો જોઈએ, હિચકિચાટ થવો જોઈએ, જેમ કોઈ નુકસાન પોતે કરી બેસે તો આંચકો લાગે છે એમ એને અંદરમાં ખટક આવવી જોઈએ. તો એનો પ્રમાદ ઓછો કરવાનો ઉપયોગ છે. ઉપયોગ નામ સાવધાની છે. ત્યાં મારાથી પ્રમાદ ઓછો થાય એવી સાવધાની મારે રાખવા યોગ્ય છે. એવી સાવધાની, એવા સમજણપૂર્વક સાવધાની રહે ત્યારે એ જીવને માર્ગના વિચારમાં, એટલે કેવી રીતે અંતર્મુખ થવું એ દિશાની અંદર એને કંઈક સ્થિતિ કરાવે છે, એની સમીપ લઈ જાય છે, એમાં પ્રવેશ કરવાનો અવસર આવે છે. એનો અર્થ એ થયો કે જીવ ઉદયમાં તન્મય રહ્યા કરે અને શાસ્ત્ર લઈને બેસે ત્યારે તત્વનો વિચાર કરે, તો એથી કોઈ માર્ગમાં સ્થિતિ થઈ શકતી નથી કે માર્ગમાં પ્રવેશ થઈ શકતો નથી. પણ પોતાને જ્યાં પ્રમાદ એટલે કે અન્ય કાર્યની સાવધાની વર્તે છે ત્યાં જાગૃતિ હોય તો અવશ્ય રસ તોડે છે, અને રસ તોડે છે, વિભાવ રસ તોડે છે, તો એને દસંગોને અનુભાગ ઘટે છે. જ્ઞાનની નિર્મળતા મુમુક્ષુની યોગ્ય ભૂમિકાની થાય છે. એક નીતિમાં કેટલું માર્ગદર્શન છે કે ઓછો પ્રમાદ થવાનો ઉપયોગ હૃદયના કાર્યમાં સાવધાની જાગૃતિ,
એનું નામ જાગૃતિ,
એ જીવને માર્ગમાંના વિચારમાં સ્થિતિ કરાવે છે, માર્ગ પ્રત્યે વળવામાં એ કારણ છે. નહીતર માર્ગ પ્રત્યે વળી ન શકે, વલણ ન થાય એનું માર્ગમાં, માર્ગ બાજુ. અને એ વિચાર માર્ગમાં સ્થિતિ કરાવે છે, એના વિચારમાં સ્થિતિ કરાવે છે, અને એ પછી માર્ગમાં સ્થિતિ કરાવે છે. એ વાત ફરી ફરી વિચારીને એટલે વારંવાર જ્યારે જ્યારે ઉદયમાં પોતે જોડાય ત્યારે ફરી ફરીને વિચારીને એટલે જાગ્રત થઈને સાવધાન થઈને તે પ્રયત્ન, એવો એ પ્રકારનો પ્રયત્ન એમ કે છે. અહીંયા જાગૃતિ આવી એટલે તે પ્રકારનો તે પ્રયત્ન ત્યાં વિયોગે પણ, એટલે અમારો સમાગમ નથી, જેવા વિયોગે પણ કોઈ પ્રકારે કરવું ઘટે છે. તમે અમારાથી દૂર રહ્યો છો તો તમારે શું કરવું? કંઈક પ્રશ્ન એવો મૂક્યો હશે કે આપનો સમાગમ બહુ જ અલ્પ માત્રામાં મળે છે, ગમે તેવી અમારી ભાવના હોય તો પણ કંઈ કામ આવે એવું નથી. કેમ કે આપ પોતે જ પ્રવૃત્તિની અંદરથી સમય આપી શકો એવી પરિસ્થિતિ જ્યારે નથી ત્યારે કરવું શું? કે વિશ્વાસ તો પાકો મૂકી દીધો છે કે ચીજ અહીંથી મળશે, બીજેથી મળે એવું દેખાતું નથી, અહીંથી વસ્તુ મળે એમ છે. પણ એ માટેનો યોગ સુલભ નથી, એવી કોઈ કુદરતી પરિસ્થિતિ છે કે યોગ સુલભ નથી. તો આપના વિયોગે શું કરવું? આવો એ પ્રશ્ન ગયો હશે, એ મનમાન કરવું જોઈએ. તો કે પ્રમાદ ઓછો થાય એવો ઉપયોગ રાખો. જો માર્ગમાં આવવું હોય તો ઉદયના કાર્યમાં તન્મયતા થઈ જાય છે, ત્યાં જાગૃતિ આવવી જોઈએ, ત્યાં તન્મય થઈને વર્તી રહીએ. અરે છૂટો પડતો નથી, પણ તારતમ્યમાં તો ફરક પડે છે. તેને તન્મયતા, તીવ્ર તન્મયતા, તીવ્રતર તન્મયતા, તીવ્રતમ તન્મયતા, પછી તન્મયતા, પછી મંદતર તન્મયતા, મંદતમ તન્મયતા, એમ થાય કે ન થાય? એ બાજુ આવું એમ કે છે. એક વસ્તુનું બળ ઘટે, એ પ્રકારના પરિણામનું બળ ઘટે તો માર્ગના વિચારમાં આવી શકે કે માર્ગના વિચારમાં આવી શકે? માર્ગના વિચારમાં આવે તો માર્ગમાં સ્થિતિ થઈ શકે એમ કેમ છે? પણ એમને દોડ્યો જ જાય, ઉદય કાળે તો દોડ્યો જ જાય, પછી બધી નવરો પડે ત્યારે વિચાર કરે એમને, ફરી ફરીને વિચાર્યું. આમાં તત્વ વિચારમાં શું કરે છે? જીવ વર્તમાન નથી પકડી શકતો, ભૂતકાળના ચાલી ગયેલા પરિણામ ઉપર વિચાર કરે, વાંચન વિચારની ધારણા હોય એના ઉપરના વિકલ્પો ચાલો, એ બધું એને તત્વ વિચાર સમજો, એ પ્રયત્ન નથી.
એને ચાલતા ઉડું નહીં અંદર કામ. પ્રયત્ન શબ્દ એટલે જ લીધો ને કે એ વાત ફરી ફરીને વિચારી, એટલે ઉદયના પ્રસંગે પ્રસંગે વિચારી તેનો પ્રયત્ન કરતા તે પ્રયત્ન ત્યાં વિયોગે કોઈ પણ પ્રકારે, કોઈ પણ પ્રકારે એટલે ગમે તેમ કરીને એમ જરાક પ્રયત્નનું બળ વધારીને પણ એમ ગમે તેમ કરીને, કોઈ પણ પ્રકારે એટલે ગમે તેમ કરીને કરવું જ છે એમ દ્રઢ ધારીને એ વાત ભૂલવા યોગ્ય નથી. આ પ્રકારનો જે પ્રયત્ન છે એ ભૂલવા યોગ્ય નથી, વિસ્મરણ કરવા યોગ્ય નથી. આ વાત બરાબર ચાલુ જ રહેવી જોઈએ, જરા પણ એને વિસ્મરણ કરવી નથી. ભૂતકાળનો વિકાર થાય, પ્રયત્ન ન થાય. ભૂતકાળની બાબત ઉપર વિચાર ચાલે, ભૂતકાળમાં પ્રયત્ન ન થાય, પ્રયત્ન તો વર્તમાનમાં જ થાય. એટલે સાવધાન રહેવાની વાત છે. એકદમ પ્રેક્ટિકલ સાઈડનું માર્ગદર્શન છે. કુંવરજીભાઈ ઉપરના પત્ર સારા છે, તેને જોતા બી છે. કુંવરજીભાઈ કોઈ પાત્રતા સારી દેખાય છે, એના ઉપરના પત્ર જે આવે છે સારા આવે છે. સમાગમ ઈચ્છવા યોગ્ય મુખભાઈ કૃષ્ણદાસ આદિ પ્રતિ આ ખંભાતના મુખ્યભાઈ છે, આદિમાં બીજામાં મુખ્યભાઈ. પુનર્જન્મ છે, જરૂર છે, એ માટે હું અનુભવથી હા કહેવામાં અચળ છું. આટલું અવતરણ કુંજમાં વાક્ય લખ્યું છે. જીવ એક દેહ છોડે છે, બીજા દેહમાં નવો જન્મ પ્રાપ્ત કરે છે, અથવા એક દેહનો વિયોગ થતા બીજા દેહના સંયોગમાં આવે છે. જીવ તેનો તે રહે છે, તેને પુનર્જન્મ કહેવામાં આવે છે. આ નાસ્તિક લોકો પુનર્જન્મને નથી માનતા, અથવા બૌદ્ધ પણ પુનર્જન્મને નથી માનતા, અથવા જીવને પર્યાય માત્રપણે અવધારણ કરવો એ જીવની શાશ્વત સત્તાને નહીં સ્વીકારવા બરાબર છે. પુનર્જન્મ છે એ જીવની શાશ્વત સત્તાના સ્વીકારમાં સત્તાના સ્વીકારમાં અથવા સત્તામાં શાશ્વતપણું છે એ પુનર્જન્મથી સિદ્ધ થાય છે. એવો પ્રશ્ન ચાલ્યો છે કૃષ્ણદાસના પુત્રમાં, જેથી પુનર્જન્મ છે એમની જરૂર છે એમ કરીને બહાર નીકળે, અને એ માટે એ બાબત માટે હું માટે તો ખરી ના વિતરણ થી નીકળ્યા છે. એટલે હું કોઈ શાસ્ત્રની સમજણથી, શાસ્ત્રની આસ્થાથી, શ્રદ્ધાથી કે કોઈના કહેવાથી પણ છે, મારા અનુભવથી પણ છે, હું અનુભવથી આ કહેવામાં આચર છું. એટલે મારું પણ શાશ્વત સત્તા ઉપરનું જ્ઞાન વર્તે છે, જ્ઞાતિસ્મરણ જ્ઞાન પણ વર્તે છે, અને અનુભવ જ્ઞાન પણ વર્તે છે. જે સત્તામાં મને અહંપણું થાય છે, જે સત્તાને મારી શ્રદ્ધા અહંભાવે ગ્રહણ કરી દે છે, એટલે એને હું અવતરણ ચિન્હ કરી નાખું છું. પોતાનું લખાણમાં કેટલી વાત વ્યક્ત થાય છે, અવતરણ ચિન્હમાં એટલી વાત આવે છે કે આ સત્તાને મેં સ્વયંપણે ગ્રહણ કર્યું છે. એને હું કહું છું હું પ્રકાર શાશ્વત છું એવું મને અનુભવ. અનુભવથી આ કહેવામાં અચળ છું, એની અંદર હું ચલિત થયેલું નથી. કોઈ પણ કારણ વગર એમાંથી ચલિત થયેલું નથી. પૂર્વ ભાવના કોઈ યોગ નું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું નથી. આ વાત કે જે લખ્યું છે તે પોતે કોઈ પત્ર લખ્યો છે, પાછો પત્ર નથી મળતો, પણ પોતે લખ્યું છે વાત સ્પષ્ટ કરે છે. અમે આ વાત કે લખ્યું છે કે અમારા કોઈ પૂર્વ ભાવના યોગ નું એટલે પ્રસંગ નું સ્મરણ થતી વખતે સિદ્ધ થયેલું છે, પ્રૂફ એનું મળી ગયેલું છે, એમ કે છે. એને લખ્યું છે જેને પુનર્જન્મ આદિ ભાવ કોઈ ભાવ કર્યા છે. અજાતેશ્વરમ નો વિષય છે. જેને પુનર્જન્મ આદિ ભાવ કર્યા છે તે પદાર્થને એટલે આત્માને, જેને પુનર્જન્મ આદિ ભાવ કર્યા છે તે પદાર્થને કોઈ પ્રકારે જાણીને એટલે એ પદાર્થ આત્મા છે, અને કોઈ પ્રકારે જાણીને એટલે આત્મજ્ઞાન પૂર્વક એમ કે છે. તે વાક્ય લખાયું છે. બે વાત શું લીધી કે એક તો સ્મરણ છે, જાતિ સ્મરણ નો વિષય છે પોતાને. બીજું આત્મજ્ઞાન છે, સત્તાની નિત્યતા શાશ્વતતાનો અનુભવ છે. વર્તે એટલું સમાગમ નથી લખ્યું. મુમુક્ષુ જીવના દર્શનની તથા સમાગમની નિરંતર ઈચ્છા રાખીએ છે. તાપમાં વિશ્રાંતિનું સ્થાન તેને જાણીએ છીએ. તાપ છે, બીજા બધા સમાગમમાં તાપ લાગે છે એમ કે છે. અહીંયા એમ લાગે છે કે આ કાંઈક અમારું વિસામાનું ઠેકાણું છે. બે શબ્દ અંતરની ભાવના વ્યક્ત થવાનો એ અવસર છે, એટલે થોડો વિસામો છે એમ કે છે. દર્શન એટલે એ પ્રત્યક્ષ યોગ લેવો છે. પત્ર વ્યવહાર તો ચાલે છે, પણ પ્રત્યક્ષ યોગ લેવો છે. તો એ પણ એવા મુમુક્ષુ હોય છે કે જે નજીકના જ્ઞાની છે. મુમુક્ષુ પણ એવા છે કે જે સમીપના જ્ઞાની છે. તો એની મુમુક્ષુતા પ્રત્યે પણ એને આદર છે, ઘણો આદર આપે છે. સૌભાગભાઈને કેટલો આદર આપે. એના દર્શનના સમાગમની એમને ઈચ્છા છે, અને એ અમારા વિસામાનું સ્થાન જાણીએ છીએ. બાકી તો ઉકળાટ ઉકળાટ છે, કંટાળો આવે. જે ઉદયના કાર્યો છે એ વ્યર્થ પરિશ્રમ તો લખ્યો ને આગળ, વ્યર્થ પરિશ્રમ છે આ બધો, નિષ્ફળ. એનું કોઈ અમને ફળ નથી. આત્માને અફળ એવી આ પ્રવૃત્તિ 358 પાને છેલ્લી લીટી. એમ કે ઉદયને વેદવા નહીં વેદવાની ઈચ્છા નિરીચ્છાનો પ્રશ્ન નથી અમારે. એની ઈચ્છા કરીએ નિરીક્ષા કરીએ એની સાથે કાંઈ તરજોડ નથી. તો પણ આત્માને અફળ એવી જે આ પ્રવૃત્તિ, નિષ્ફળ પ્રવૃત્તિ છે, આનું આત્માને કોઈ ફળ નથી. આથી આત્માને કોઈ કાંઈ મળતું નથી, આવતું નથી આત્મા પાસે. અફળ એવી આ પ્રવૃત્તિનો સંબંધ આત્મા સાથે છે, આ પ્રવૃત્તિનો સંબંધ આ જીવ સાથે છે. બીજી વાત છે, કાંઈ અમારે લેવા દેવા નથી, એનું કાંઈ ફળ ઈચ્છતા નથી. છતાં એ પ્રવૃત્તિ પૂર્વના યોગે રહી છે, એ જ થાય છે. એનો વારંવાર વિચાર રહ્યા કરે છે એટલે પુરુષાર્થમાં આવે છે. જ્યારે એક યોગ ઊભો છે તો એની સામે પણ હવે અંતર્મુખ થઈને લડી લેવું છે. એને પણ ખલાસ કરવાની રીત પોતે જાણે છે એમ છે. તાપમાં વિશ્રાંતિનું સ્થાન તેને જાણીએ છીએ, તથાપિ
હાલ તો ઉદયાધીન યુગ વર્તે છે, અત્યારે તો પ્રસંગ જે વર્તે છે ઉદય અનુસાર વર્તે છે. અત્યારે આટલું જ લખી શકીએ છીએ, શ્રી સુભાગ્ય અત્રે સુખવૃત્તિમાં છે. મુંબઈ હશે કદાચ, એવું લાગે છે. એ દિવસોમાં કોઈ કારણ સરાવવાનું થયું હશે. પછી આમ અક્ષરવદ કારતકવદ 12મો પત્ર છે, પછી તો લગભગ 27 દિવસ પછીનો એક પત્ર આવે છે. તરત ને તરત ન કારતકવદ 12 પછી માક્ષરવદ 9 વદ 12 છે. ફરીને એક મહિનો થાય ને, એ પત્ર સૌભાગ્યભાઈ ઉપરનો છે. પત્રાંક 425. ઉપાધિ વિદવા માટે જોઈતું કઠિનપણું મારામાં નથી, એટલે ઉપાધિથી અત્યંત નિવૃત્તિની ઈચ્છા રહ્યા કરે છે. તથાપિ ઉદયરૂપ જાણી તે યથાશક્તિ સહન થાય છે. હવે જુઓ, ક્યાં સમજણ ન પડે એવી વાત છે. એક બાજુથી એમ કહે છે કે ઈચ્છા નિરીચ્છાનો પ્રશ્ન નથી, તો એ અભિપ્રાય સંબંધિત વાત છે. વર્તમાનમાં વિકલ્પ તો એવો જ ઉઠે છે કે પ્રવૃત્તિ કરતા નિવૃત્તિમાં હોઈએ, એ મને વિશેષ અનુકૂળ છે. પ્રવૃત્તિની ચાહના નથી, એટલે પ્રવૃત્તિ સંબંધીનો વિકલ્પ છે એ નિરસ છે, એટલે એની નિરસપણ એમાં સિદ્ધ થાય છે. કે ઉપાધિને વેદવા માટે જોઈતું કઠિન પણ મારામાં નથી, એટલે બોજો છે. એ ઉપાધિનું કાર્ય આવે છે, એમાં જે વિકલ્પ વિચાર ચાલે છે એ બોજો છે, અને એ બોજો સહન કરવા જેટલો હું કઠણ નથી. હવે આ બોજો સહન નથી થતો એમ કેવું છે. વિકલ્પનો બોજો વધારે લાગે છે, તો પણ ઉદયરૂપ જાણી એ પૂર્વકર્મનો ઉદય છે. એના એના સમયે, એના કાળે, એના સ્થાને હોવા યોગ્ય છે. આ અભિપ્રાય છે. યથાશક્તિ સહન થાય છે, તો પણ જેટલી શક્તિ છે એટલું કાર્ય કરીએ છીએ. સહન થાય છે એટલે આકુળતા કરીએ છીએ એમને. યથાશક્તિ એટલે અમારી યોગ્યતાના પ્રમાણમાં, અમારા પુરુષાર્થના પ્રમાણમાં અમે અમારા માર્ગમાં સ્વસ્થાનમાં બરાબર વર્તીએ છીએ. પરમાર્થનું દુઃખ મીટ્યા છતાં સંસારનું પ્રાસંગિક દુઃખ રહ્યા કરે છે, અને તે દુઃખ પોતાની ઈચ્છા આદિના કારણનું નથી, પણ બીજાની અનુકંપા તથા ઉપકાર આદિના કારણનું રહે છે. અને તે વિટંબના વિશે ચિત્ત ક્યારેક ક્યારેક વિશેષ ઉદ્વેગ પામી જાય છે. શું કહે છે? પરમાર્થનું દુઃખ મીટ્યા છતાં, એટલે દર્શન પરિષદ અજ્ઞાન પરિષદ્યો માર્ગની અંદર તો બરાબર પોતે વર્તે છે, એટલે પરમાર્થ સંબંધી કોઈ દુઃખ નથી, કોઈ ચિંતા નથી, શું થશે શંકા નથી કે મારી શું ગતિ થશે, કેમ ભાવ જશે, કેમ આમ ચાલે છે એમ નથી. પરમાર્થ સંબંધી તો કોઈ ફિકર કરવા જેવી નથી, છતાં સંસારનું પ્રાસંગિક દુઃખ રહ્યા કરે છે. પ્રસંગ જે ઉદયમાં છે એ સંબંધીમાં દુઃખ રહ્યા કરે છે, અને એ દુઃખ એટલે કે પ્રતિકૂળતાઓ છે પ્રસંગની, એમ નહીં કે અમારી ઈચ્છા પ્રમાણે થતું નથી, અમારું ધાર્યું થતું નથી, એ વાતનું અહીંયા દુઃખ નથી, પણ બીજા પ્રત્યે અનુકંપા છે જે પ્રસંગમાં ઉદયથી નજીક વર્તે છે એના પ્રત્યેની અનુકંપા છે, અને એના પ્રત્યેના જે ઉપકારનો ભાવ વર્તે છે એનું કારણ છે, અને એને વિટંબના ગણે છે પોતે. એની અનુકંપા, એના પ્રત્યેનો ઉપકાર, એ પોતાની વિટંબણા છે, અને એ વિટંબણાના વિકલ્પોને લઈને ક્યારેક ઉદ્વેગ થાય છે કે આ બધી ભાંજગઢમાં ક્યાં આવી પડ્યા છીએ, આ ભાનગઢમાં રહેવાનું કોઈ આપણે તો પોતાને તો આવશ્યકતા નથી, છતાં પણ પોતાને અનુકંપાનો વિકલ્પ છે, ઉપકારનો વિકલ્પ છે, તો એને એક વિટંબણા સમજી લે છે. આ એક વિટંબણા છે કે જેની અંદર સમય પસાર થઈ રહ્યો છે. હમ હા, એટલે પણ એટલો સ્વપણું નહીં હોવા છતાં, પોતાપણું નહીં હોવા છતાં, અનુકંપાને ઉપકારના કારણે જે પ્રવૃત્તિમાં રહેવાનું થાય છે એમાં પણ કંટાળો ઘણો આવે છે. ઉદ્વેગ એટલે અહીંયા કંટાળો ઘણો આવે છે, ક્યારેક ક્યારેક તો ઘણો કંટાળો આવે છે. કોઈ માણસને અણગમતું કામ પરાણે કરવું પડતું હોય તો એની દશા શું હોય? પોતાને જરાય ગમતું ન હોય એ કામ કરવું જ પડે એવી ફરજ પડી જાય કે આ તમારે કરવું જ પડશે, ના પૂરું કરો ગમે એમ કરે, તો એને કેટલો કંટાળો આવે. હા, રસ બિલકુલ નથી અને કરવું છતાંય કરવું પડે તો એને કેટલો કંટાળો આવે, એને અહીંયા ઉદ્વેગ કયો છે. હા, સ્વભાવ એટલે એ પ્રકારનો સ્વભાવ નથી ધાર્મિક, પણ આ પરિવાર છે કે જેની સાથે ધંધામાં જોડાયા છે, અને આમ તો શું છે જે એમના ભાગીદાર કાકાજી સસરા હતા તો એમની શ્રીમદજીની આર્થિક સ્થિતિ સામાન્ય હતી તો એમને લિફ્ટ તો એમણે આપી છે. પોતે ધંધાની અંદર કુશળ હતા, પોતે સંભાળતા હતા, ધંધો પોતે સંભાળતા હતા, તો એ અસજ્જનતા કરવાનો પણ પ્રકાર એમનાથી તો ન થાય કે હાલો ઉલાળીઓ કરી નાખી, ભલે એને વિશ્વાસ મૂક્યો આપણે ઉડાડીઓ કર્યો, હે એવો પ્રકાર તો ન બને ને. એટલે એ બધા પ્રકારો એવા છે કે જે બહુ કંટાળાજનક છે, પોતાને માટે ઘણા કંટાળાજનક છે. આટલા લેખ ઉપરથી, એટલે આ ત્રણ વાક્યો લખ્યા એના ઉપરથી, તે ઉદ્વેગ સ્પષ્ટ નહીં સમજાય, કેટલાક અંશે તમને સમજાઈ શકશે. એટલો સ્પષ્ટ નહીં સમજાય, સૌભાગભાઈને એમ લખે છે. કેટલા પરિચયમાં છે? 3-4 વર્ષથી પરિચયમાં છે, 3-1 વર્ષથી. તો કહે છે કે તમને સ્પષ્ટ નહીં સમજાય, કેટલુંક સમજાશે પૂરેપૂરો, અમારું અંતર પૂરેપૂરું તમને નહીં સમજાય, થોડુંક સમજાશે તમને એવું લાગે છે, એની યોગ્યતાનું માપ છે. અથવા એનો પ્રકાર કેવો છે અને એ પ્રકાર હોવા છતાં એ પણ એનાથી પણ અમે એક ભિન્નપણે વર્તીએ એવો પણ એક અંદરમાં પ્રકાર છે, એ પણ એક જ્ઞાનનું જ્ઞેય છે. એ બધી અંતરની પરિણતિની સમજ છે, એ પૂરેપૂરી તમને નહીં સમજાય, કદાચ કેટલુંક સમજાશે. જરા પરિણામો એ પ્રકારના ઘણા સૂક્ષ્મ પરિણામો છે. શું સોગાનીજી પણ એક વખત કહેતા, કલકત્તામાં બહુ કંટાળો આવે છે, 14ની નિવૃત્તિ છે ત્યારે તો પછી એમ વાત કરી કે લગભગ 14ની તો નિવૃત્ત છું, છોકરાઓ સંભાળે છે, લડકે સંભાળતે હૈ, છોટી મોટી બાત મેં પૂછ લેતે હૈ, 14ની તો નિવૃત્ત, પણ બહુ કંટાળો આવે છે. તો એમ કહે છે શું કલકત્તામાં બહુ કંટાળો આવે છે, ચાલતા ચાલતા થોડી વાત ચાલી ગઈ. એને અહીંયા ઉદ્વેગ કહે છે, છતાં પોતાનો પુરુષાર્થ બધી જ પરિસ્થિતિમાં એટલો જ ચાલે છે. એક અવતારી છે, બધી જ પરિસ્થિતિમાં પોતાનો પુરુષાર્થ ઘણો તીવ્ર ચાલે છે. પણ સાઈડમાં એક વાત ઊભી છે એ દર્શાવે છે, એ ઉદ્વેગ સિવાય, એવા કંટાળા સિવાય બીજું કાંઈ દુઃખ સંસાર પ્રસંગનું પણ જણાતું નથી. આ સિવાયનું બીજું કોઈ દુઃખ સંસારના પ્રસંગનું હોય એવું અમને જણાતું નથી. જેટલા પ્રકારના સંસારના પદાર્થો છે તે સર્વમાં જો અસ્પૃહાપણું હોય અને ઉદ્વેગ રહેતો હોય તો તે અન્યની અનુકંપા કે ઉપકાર કે તેવા કારણનો હોય એમ મને નિશ્ચિતપણે લાગે છે. શું કહે છે કે જ્યારે અમને સ્પૃહા નથી, આમ થાય તો ઠીક અમને લાભ છે ને આમ થાય તો અમને નુકસાન છે, એ કોઈ મારે જ્યારે નથી રહી અને છતાં આવો ઉદ્વેગ રહેતો હોય તો તે અન્યની અનુકંપા કે અન્યના ઉપકાર એવા કોઈ કારણને હોય ને લીધે હોય એવું અમને લાગે છે. એ સિવાય અમને બીજું કાંઈ કારણ લાગતું નથી. એ પોતે પોતાના પરિણામને બરાબર અવલોકીને તપાસીને વાત લખે છે. પાછા ક્યાંય ભૂલ ખાઈ જાય છે એવી વાત નથી. ચોક્કસ લખે છે કે કોઈ સ્પૃહા નથી, કોઈ અમને આ હોય તો ઠીક આમ થવું, કેમ કે પોતે તો ગમે તે પરિસ્થિતિમાં ગમે તે પરિસ્થિતિ માટે તૈયાર છે. સંયોગના ફેરફારને કોઈ પરિસ્થિતિ માટે પોતે તૈયાર છે. એટલે આમ થાય તો ઠીક અમને લાભ, આમ થાય તો અમને નુકસાન, એ જ્યારે સ્પૃહા નથી ત્યારે વિકલ્પ કંઈક બીજાના ઉપકાર અને અનુકંપાનો ક્યારેક જે આવે છે એ કારણને લઈને એટલું પણ કારણ સેવાય છે તો એનો કંટાળો છે એમ લાગે છે. કંટાળાનું કારણ એ લાગે છે, બીજું કોઈ કારણ કંટાળાનું દેખાતું નથી. તેવા કારણ હોય એમ મને નિશ્ચયપણે લાગે છે, ખરેખર એમ લાગે છે. એ ઉદ્વેગને લીધે ક્યારેક ચક્ષુમાં આંસુ આવી જાય છે, એવો કંટાળો આવે છે, આંખમાંથી આંસુ નીકળી જાય છે કે આ શું આ રીતે સમય પસાર કરવાનો, મુનિ દશાની ભાવનામાં આવી ગયા છે એકદમ. એટલે એવા અનુકંપાને ઉપકારના વિકલ્પથી પણ જે પરિસ્થિતિમાંથી પોતે પસાર થાય છે એનો એટલો કંટાળો છે કે કોઈ વાર તો એ પરિસ્થિતિની સામે આંસુ આવી જાય છે. આ તો કેવી રીતે છૂટે છે અંદરથી જીવ. આયુષ્ય હોત તો મુનિ દશામાં પણ આવ્યા હોત તો એ પૂર્વ ભૂમિકા કેવી તીવ્ર હોય છે એ જોવાનું છે. અને તે બધા કારણને પ્રત્યે વર્તવાનો માર્ગ તે અમુક અંશે પરતંત્ર દેખાય છે. આ એ તે બધા કારણ પ્રત્યે વર્તવાનો માર્ગ એટલે કે તેના સર્વસંગ પરિત્યાગમાં આવવાનો જે માર્ગ છે તે અમુક અંશે પરતંત્ર દેખાય છે. એટલે સમાન ઉદાસીનતા આવી જાય છે, એટલે ઉદય દેખાય છે, ઉદયનો પ્રકાર દેખાય છે સામે. એ ઉદયના પ્રકારને હેરફેર કરવાનો પોતાનો કોઈ અધિકાર નથી, પોતાના હાથની બાજી નથી, એટલે પરતંત્ર છે એમ કહે છે. લગવાડ નથી છતાં સામેની ચીજ ખસતી નથી, એની કોઈ સ્વતંત્રતા છે, એની સ્વતંત્રતામાં પોતાની પરતંત્રતા છે. એટલે સમાન ઉદાસીનતા આવી જાય છે, સામે એકદમ પુરુષાર્થી જ્ઞાતા દ્રષ્ટા પણ જોર કરતું જાય છે. આ બાજુ ઉદય ખસતો નથી તો આ બાજુ પુરુષાર્થ જોર કરતો જાય છે. આવી એક અંતરંગ દશાનું દર્શન કરાવ્યું છે સૌભાગભાઈને. આવી કોઈ અમારી અંદરની પરિસ્થિતિ છે, કંઈક સમજાય એટલું સમજો એમ કે છે. શું કે કેવી રીતે ચાલીએ છીએ, જે 408 આપણે ચાલી ગયું, એ તો મુખ્ય 408 ઉપર તો સનાતન આચરણ છે ને. જે જે કાળે જે જે પ્રારબ્ધ ઉદય આવે તે તે વેદન કરવું એ જ્ઞાની પુરુષોનું સનાતન આચરણ છે. દ્રવદૃષ્ટિ પ્રકાશમાં જે ઉલ્લેખ કર્યો છે આ પત્રનો ઉદયમાં બીજા કોઈને સુખ દુઃખ લાભ લાભ રાગ દ્વેષનું કારણ રૂપે બીજાને ભાસીએ છીએ, તે ભાસમાને વિશે લોક પ્રસંગની વિચિત્ર ભ્રાંતિ જોઈને ખેદ થાય છે. જે સંસારને વિશે સાક્ષી કરતા તરીકે મનાય છે, અમે સાક્ષી થઈ ગયા છે, લોકો અમને કરતા તરીકે માને છે, તે સંસારમાં તે સાક્ષીએ સાક્ષી રૂપે રહેવું અને કરતા તરીકે બીજાને ભાસીમાન થવું તે બે ધારી તરવાર ઉપર ચાલવા બરાબર છે. આ પરિસ્થિતિમાં ચાલીએ છીએ, સમપરિણામે વેદન કરીએ છીએ, એટલે સમાન ઉદાસીનતા આવી જાય છે. પુરુષાર્થનું જોર છે. પરિસ્થિતિ એક બાજુ છે, બીજી બાજુ પુરુષાર્થ બરાબર ચાલે છે. આમ એક બાજુ ઉદયનું લશ્કર છે ને બીજી બાજુ પોતે બરાબર લડે છે કુશળતાથી, અને વિજયના પંથે પ્રયાણ કરતા જાય છે. એને એકાવતારીપણા સુધી પહોંચી ગયા છે, આગળ વધતા જાય છે, પાછળ નથી પડતા, આગળ વધતા જાય છે. આટલી પોતાની અંતરંગ દશાનું વર્ણન કર્યું છે. કેટલું બારીક અવલોકન છે બે સાઈડના પરિણામોનું, બંને પ્રકારના પરિણામોનું, ઉદયભાવ અને આત્મભાવ બંનેનું અવલોકન છે. જ્ઞાનીના માર્ગનો વિચાર કરતા જણાય છે કે કોઈ પણ પ્રકારે મૂર્છાપાત્ર આ દેહ નથી. શું કહે છે? જ્ઞાનીનો માર્ગ એટલે મોક્ષ માર્ગ. આત્માના શ્રદ્ધા જ્ઞાન ચારિત્રને લક્ષમાં લેતા એનો વિચાર કરતા એમ જણાય છે કે આ દેહ છે એના ઉપર મૂર્છા કરવા જેવું નથી, મમત્વ કરવા જેવું નથી. જ્યાં શરીરનું મમત્વ નથી, બીજાનું કોનું મમત્વ કરવાનો પ્રશ્ન છે? અપૂર્વ અવસર લખ્યો છે એ કોઈ કલ્પના નથી કરી, વાસ્તવિક ભાવનામાં આવ્યા છે, ખરેખર એ ભાવનામાં આવ્યા. દેહ પણ મૂર્છા પાત્ર નથી, હજી તો અહીંયા છે નીચે, હજી હજી મુનિ દશામાં આવ્યા નથી. મુનિ દશામાં તો દેહની મૂર્છા પ્રગટપણે નથી એવું જોઈ શકાય છે, કે મુનિરાજને તો દેહની મૂર્છા દેખાતી નથી, ભલે ગમે તે દેહનું થાય. પોતાને એ પ્રકારની તીવ્રતા આવે છે પુરુષાર્થમાં, કે જ્ઞાનીના માર્ગનો વિચાર કરતા એટલે મુખ્યપણે રાજમાર્ગ છે ને મુનિ દશા, તો મોક્ષ માર્ગનો એ મુખ્ય પાયો છે, મુખ્ય ત્યાંથી ધોરી માર્ગે આવે છે બરાબર. એ માર્ગનો વિચાર કરતા એમ લાગે છે કે આ દેહની પણ જરાય દરકાર કરવા જેવી નથી. કેવી પૂર્વ તૈયારી છે, એમ એમને એમને સ્થિરતા નથી આવતી. વિકલ્પમાં વિચારમાં પણ કેટલી દ્રઢતા આવ્યા પછી નિર્વસ્ત્ર દશા આવે છે, નહીંતર તો આ બધું પકડે છે ને. એક તો વસ્ત્ર ધારણ કરે ને એનું પાછું રક્ષણ કરે એમ નથી. દેહની મૂર્છા વિકલ્પથી પણ કેટલી છૂટી જાય છે પછી સ્વરૂપ સ્થિરતા આવે છે, કે જેમાં દેહનો વિકલ્પ નથી, પછી વિકલ્પ નથી. જ્ઞાનીના માર્ગનો વિચાર કરતા જણાય છે કે કોઈ પણ પ્રકારે મૂર્છાપાત્ર આ દેહ નથી. પછી ખાવું પીવું કોઈ વાતની અંદર દેહના પોષણનો રસ રહેતો નથી. તેને દુઃખે સોચવા યોગ્ય આ આત્મા નથી. દેહના દુઃખથી કાંઈ વિચાર કરવો પડે, એની સૂચના કરવી પડે, સોચવું પડે, વિચારવું પડે, અરે અરે કાલે શું થશે, કેવી પરિસ્થિતિ ઊભી થશે, કારણ કે ત્યારથી બરાબર વ્યવસ્થા કરી લઈએ, ભવિષ્યમાં વાંધો આવે નહીં, એવો આ આત્મા નથી. મારો આત્મા એવો નથી કે દેહના દુઃખે કંઈક સોચવામાં પડી જાય, વિચારમાં પડી જાય, એની ચિંતામાં કંઈક વ્યવસ્થા કરવામાં પડી જાય. જુઓ વેપારમાં ઊભા છે ને આ પરિસ્થિતિ છે, કે કોઈ આ ભવિષ્યમાં પાળ બાંધવા માટે વેપાર કરીએ છીએ એમ નથી. કેટલો વિરાગ છે. તેને દુઃખે સોચવા યોગ્ય આ આત્મા નથી. આત્માનું એવું સ્વરૂપ નથી કે દેહના સુખ દુઃખનો વિચાર કરીએ, દેહના સુખ દુઃખની અનુકૂળતા પ્રતિકૂળતાની સૂચના કરીએ, એવો આત્મા જ નથી અમારો, એ આત્મા નથી અમારો. આત્માને આત્મ અજ્ઞાને સોચવું, સામે સુભાગભાઈ છે ને, કેવી લાઈન ઉપાડી છે, ઉપદેશની લાઈન કેવી ઉપાડી છે, પોતા ઉપર ઉતારીને સામે ઉપદેશ લે છે. તમે આમ કરો ને તમે આમ કરો એના બદલે પોતા ઉપર ઉતારીને ઉપદેશ આપે છે. શું? પોતાની ભાવના વ્યક્ત કરે છે એના ઉપરથી સામો જે પાત્ર છે એ સમજી લઈએ છે. કે હું દેહાર્થ માટે કેટલી સૂચના કરું છું, કેટલો ચિંતામાં પડ્યો છું. એમ આત્માને આત્મઅજ્ઞાને સોચવું એ સિવાય બીજો સોચ તેને ઘટતો નથી. પોતાનું અજ્ઞાન ટાળવું એ મોટું નુકસાન છે. મિથ્યાત્મને અજ્ઞાનનું બહુ મોટું નુકસાન છે. ભયંકર સંસાર એની પાછળ ઊભો છે. એને એનો સોચનો વિષય એટલો જ થવો જોઈએ. વર્તમાન ભવનો કાંઈ વિચાર કરવાની જરૂર નથી એમ કહે છે. શું કહે, આ ભવ સુબુદ્ધની ચિંતા કરે છે. જે પાંચ પછી બાકી રહ્યા છે એની ચિંતા કરે છે. કહે છે તું એ તો વાત ભૂલી જા, તારા અજ્ઞાનનો વિચાર કર. કોઈ રીતે અજ્ઞાન માટે એમ છે, કોઈ રીતે મિથ્યા છૂટે એમ છે, એના માટે હું શું શું કરું, એનો શોચ કરવાની જરૂર છે. અજ્ઞાન સિવાય દેહનો શોચ કરવાની જરા પણ જરૂર નથી. કેવી રીતે અસ્થિ નાસ્તિથી અજ્ઞાન મટે છે એ વિશે સ્પષ્ટ કરે છે. આત્માને આત્મ અજ્ઞાને સોચવું એ સિવાય બીજો શોચ તેને ઘટતો નથી. પ્રગટ એવા યમને સમીપ દેખતા સામે જમરાજા દેખાય, જમડો દેખાય, પ્રગટ એને દેખતા છતાં જેને દેહને વિશે મૂર્છા નથી વર્તતી તે પુરુષને નમસ્કાર છે. એની સામે હસતો છે, વાહ ભાઈ વાહ, તું તો અમારો દોસ્ત છું, ઠીક આ જેલમાંથી છોડાવવા આવ્યો છું. જેલમાં પૂર્યો હોય એનું તાળું ખોલવા આવે તો એના રાજી થાય ને જોઈને, હે કે ચાલો આ કોટડીમાંથી છોડાવવા આવ્યો. એમ છતાં દેહને વિશે જેને હા એ પોતે વાત તો શું છે કે સૌભાગભાઈ સાથે એક વિલક્ષણ શૈલીથી પોતે વાત કરે. પોતાની તૈયારી કેટલી છે પણ અહંપણું નથી દેખાડવું, એટલે એવા સત્પુરુષને નમસ્કાર છે એમ કે છે. આગળ તો કહી ગયા નમસ્કાર કરવા યોગ્ય એવો પોતે, શું એવા અલૌકિક ભાવો વર્તે છે એમને. પ્રગટ એવા યમને સમીપ દેખતા છતાં કેટલો પુરુષાર્થ હોય છે, કેટલી વીરતા હોય છે. મૃત્યુ જેવી કોઈ ચીજ નથી એને. એ ઠીક છે, આ કોટડીનો અવધિ પૂરી થઈ ગઈ છે, આ જેલમાંથી આ સજા પૂરી થાય છે. હવે જેને દેહને વિશે મૂર્છા, એ તો દેહને વિશે મૂર્છા છે એ તો કલ્પના છે. આ દેહમાં રહેવું ને વધારે રહેવું એ તો કલ્પના ને મૂર્છા છે, બીજું કાંઈ નથી. તે પુરુષને નમસ્કાર છે. એ જ વાત ચિંતવી રાખવી, એવી જ વાત ચિંતવી રાખવી, એની દ્રઢ ચિંતના હોવી અમને તમને પ્રત્યેકને ઘટે છે. વિલક્ષણ શૈલીથી ઉપદેશનો પ્રકાર લીધો છે. તમને આમ કહીએ છીએ, તમને આમ ઉપદેશ આપીએ છીએ એમ કહેવાના બદલે પોતાના ઉપર ઉતારતા ઉતરતા ઉપદેશ આપે છે. કે આવી દેહથી ભિન્નતા ચિંતવવી એ જ અમને અને તમને ઘટે છે, બીજો પ્રકાર આપણને ઘટતો નથી. હવે ભેદ જ્ઞાનનો વિષય લેશે. દેહ તે આત્મા નથી, આત્મા તે દેહ નથી. જેમ બીજી ચીજ જુદી દેખાય છે એમ દેહનું ખોખું બાજુમાં જુદું દેખાવું જોઈએ, એને દેહાતી દશા કહેવામાં આવે છે. એ જ્ઞાનીની દશાનો વિશેષ
અને આપણે અહીંયા ઉત્સવ આવતો પ્રથમ રત્ન એટલે એમાં થોડા બિલો છે મારી પાસે આવેલા જેની